આપણે પ્રાર્થના કરીએ. હે મારા આકાશ વાસ પિતા, અમે તમારો આભાર તથા ઉપકાર માનીએ છીએ પ્રભુ. અત્યારે આ સાંજના સમયે તમારા બાળકો તરીકે અમે તમારા પાયાસન આગળ નમેલા છીએ પ્રભુ. અમારી પ્રાર્થના, અમારી વિનંતીઓ તમે સાંભળશો. અત્યારે અમે જે કંઈ ગીતો ગાઈએ પ્રભુ, તમારા વચનો વાંચીએ, તેને તમે માન્ય રાખશો એ અમે આશા રાખીએ છીએ પ્રભુ. અમારી સહાયને મદદ કરો અને અમે આ જે કંઈ કાર્ય કરીએ તેમાં તમે અમને સફળતા આપો. કોઈ પણ જાતના મુશ્કેલ કારણો બને નહીં. અમે ઓનલાઈનથી પણ અમે એકબીજાને સારી રીતે તમારા વચનોનો પ્રચાર કરનાર બાળકો બની શકીએ એવી દયા અને કૃપા કરજો. અમારા ગળાઓને તમે સાચવજો, સારી રીતે અમે ગીતો ગાઈ શકીએ અને તમારી આરાધના કરી શકીએ. જે ભાઈ બહેનો આવી રહ્યા છે તે દરેકને તમે આશીર્વાદ આપજો. જેઓ નોકરીઓ પરથી આવતા હોય દરેકને તમારામાં દોરો તથા ચલાવો. નાના બાળકો અને જુવાન બાળકો દરેકને તમારા આશીર્વાદથી ભરપૂર કરો. અમારી આ ટૂંક વિનંતી સાંભળો અને સ્વીકાર કરજો. આમે આમે. હવે આપણે આજે જેમને ગીતો ગાવાના છે તે ભાઈ બહેનોના નામ હું જણાવું છું. ઇમુભાઈ, શ્રી રવિનાબેન તો કદાચ નહીં આવી શકે, જોયસબેન, બકીબેન, મહેન્દ્રભાઈ, દિવ્યાબેન, આટલા જણા આપણે આજે ગીતો ગાવામાં છે. બાકીનો બધો સમય ઓપન ટાઈમ છે. હવે જેઓ કોઈ હાજર હોય તેઓ કહેશે. ઇમુભાઈ છો? ઇમુભાઈ, સારું.
લુધિયાબેન
તમે છો? બકીબેન તમે છો?
લુધિયાબેન, હું રવિના બોલું છું.
પ્રભુ તમારો આભાર ના આભાર, તમારા માટે પ્રાર્થના કરતા હતા બધા.
થેન્ક યુ.
સારું છે તમને?
ઘણું સારું છે મને.
કેવું પડે, સરસ સરસ. તો પછી તમે દોરો અમને સરસ રીતે ગીતોમાં.
ઓકે, હું ગઉં છું. ઓકે ભાઈ.
ઓકે ચાલો.
આજ પ્રભુ હમ તેરા ધન્યવાદ કરતે હે, આજ પ્રભુ હમ તેરા ધન્યવાદ કરતે હે. અબ તક જો આશીષ દી ઉન સબકો યાદ કરતે હે, આજ પ્રભુ હમ તેરા ધન્યવાદ કરતે હે. પાપ મે હમને જન્મ લિયા ઓર પાપ કરતે આયે, તેરે વચન મે હમકો મિલે તબ કિસી કો નહીં સુનાયે. પાપ મે હમને જન્મ લિયા ઓર પાપ કરતે આયે, તેરે વચન મે હમકો મિલે તબ કિસી કો નહીં સુનાયે. ફિર ભી તું તો પ્રેમ કી ધારા અવિરત રહે બહાયે, આજ પ્રભુ હમ તેરા ધન્યવાદ કરતે હે, આજ પ્રભુ હમ તેરા ધન્યવાદ કરતે હે. અબ તક જો આશીષ દી ઉન સબકો યાદ કરતે હે, આજ પ્રભુ હમ તેરા ધન્યવાદ કરતે હે. તું હી હમારા ગઢ હે ઓર હી ચટાન હમારી, જબ જબ તુઝે પુકારા તૂને વિનંતી સુની હમારી. તું હી હમારા ગઢ હે ઓર તું હી ચટાન હમારી, જબ જબ તુઝે પુકારા તૂને વિનંતી સુની હમારી. तू ही है उद्धार हमारा, जाने दुनिया सारी आज प्रभु हम तेरा धन्यवाद करते हैं, आज प्रभु हम तेरा धन्यवाद करते हैं। अब तक जो आशीष दी उन सब को याद करते हैं, आज प्रभु हम तेरा धन्यवाद करते हैं, आज प्रभु हम तेरा धन्यवाद करते हैं। आमेन।
थैंक यू रवीना बेन, तमारो पुष्कळ आभार ने प्रभुनो आभार के तमे सरस रीते रिकवरी થઈને પ્રભુએ તમને પાછા ગીતો ગાવામાં લાવ્યા માટે પ્રભુનો આપણે પુષ્કળ આભાર માનીએ
છીએ. યા થેન્ક યુ
રવીના બેન, ધન્યવાદ.
ઓકે થેન્ક યુ શોભના બેન.
જયેશ બેન, બાકી બેન છો?
હા લુધીભાઈ,
परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें, सारे पापों को करता क्षमा, सारे रोगों को करता चंगा। परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें, धन्यवाद के उसके आसनों में, आनंद से आए उसके चरणों में, संगीत गा के खुशी से, मुक्ति की चट्टान को जय ललकारे। परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें, वो ही हमारा है परम पिता, तरह खाता है सर्व सदा, पूरब से पश्चिम है दूर, उतने ही किए दूर हमारे गुना। परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें,
अवश्य मग तो हूँ वाँचीस तो संभाते नहीं, आज कयु वाँचवानु छे?
ओ बापरे पुष्पाबेन,
या आज લુધિયાબેન કેમ છો?
અરે પણ તમે પ્રેયર લાઈન પર છે બેન, ગીત ગાય છે, હમણાં વચ્ચે ના બોલો.
અરે કયું વાંચવાનું છે?
ના ના, પછી જણાવું છું, તમે ગીત સાંભળો બેન, ગીત ગાય છે.
ઓકે ઓકે.
માં કી તરહ ઉસને દી તસલ્લી, દુનિયા કે ખતરો મેં છોડા નહીં, નિર્મલ દૂધ હે બચન કા દિયા, और दिया हमको अनंत जीवन। परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें, चरवाहे की मान दिंद ढूंढा उसने, पापों की किच से निकाला हमें, हमको बचाने को जान अपनी दी, ताकि हाथ में उसके रहे। परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें, घोंसले को बार बार तोड़ कर उसने, चाह की सीखे हम उड़ना उसे, परों पर उठाया उकाब की तरह, ताकि हमको चोट न लगे। परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें, सारे पापों को करता क्षमा, तारे रोगों को करता चंगा, परम पिता की हम स्तुति गाए, वो ही है जो बचाता हमें। आमीन।
थैंक यू સખીબેન, બહુ સુંદર ગીત ગાયું તે બદલ તમારો આભાર. સોરી વચ્ચે ડિસ્ટર્બન્સ થઈ ગયું એ વાત.
ઇઝ ઓકે, વાંધો નહીં.
પુષ્પાબેન આવવાના છે, વાંચવાના છે બાઇબલ, પણ એ જરા કદાચ કન્ફ્યુઝ થઈ ગયા છે, એટલે એ સાહેબ હું પછી એમને ડિક્લેર કરું છું. ઓકે, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. યુમુભાઈ,
હા લુધિયાબેન, પ્રેઝ ધ લોર્ડ.
યુમુભાઈ કેમ છો?
સારો છે, કેમ છો તમે?
બસ સારા છે, પ્રભુનો આભાર. તમારું ગીત આપશો?
અને એ પુષ્પાબેન ને કોને કઈ સરાડ પછી કે તમને બાઇબલ વાંચવાનો મેળ પડશે એવું કહી દો, એટલે રાહ ના જોવે.
નહી તો એને ગીતો સાંભળશે, કઈ વાંધો નહીં.
સર હા, તો હું એક ગીત ગાઉં છું ભજન સંગ્રહમાં ગુજરાતી વિભાગમાં ગીત નંબર 98, જેના શબ્દો છે, આસપાસ ભલે વૃક્ષ લતા જ્યાં ખ્રિસ્ત ગુરુવર ધ્યાન ધરે, જેનું મન ઈશ્વરમાં માલે, જે મન વાંછિત પૂર્ણ કરે. બીજી લાઈન માં મને ખ્યાલ નહી આવતો કેમનું.
Yeah.
માંથી પૂર્ણ પરાક્રમ પામે સંતો
તમે સરસ રીતે ગાયું, કશો વાંધો નથી આવ્યો, બહુ સરસ ગીત ગાયું. પ્રભુનો આભાર, તમારો પણ પુષ્કળ આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. મહેન્દ્રભાઈ,
પ્રેઝ ધ લોર્ડ.
પ્રેઝ ધ લોર્ડ. મહેન્દ્રભાઈ કેમ છો? સારું છે. તમારું ગીત આપશો.
પ્રેઝ ધ લોર્ડ.
સ્ટેલાબેન કેમ છો?
મજામાં. તમે મજામાં?
હા, સારું છે, સારું છે. આપો તમારું ગીત.
પ્રભુ દેવ ના ગાઓ.
પ્રભુ દેવ ના ગાઓ ગા, સુણાવો માં સૌ
માનો તેનો આભાર, કાળુ ગાયન નો ઉદગાર, પ્રભુ દેવ છે મહિમા, સહુ દેવોથી શક્તિમાન, પ્રભુ દેવ છે મહિમા, સહુ દેવોથી શક્તિમાન, તેના હાથમાં છે ઊંડાણ તથા પહાડોના મંડાણ, સૌ માનો તેનો આભાર, કાળુ ગાયનના ઉદગાર, તેણે તો સર્જ્યું જગ, તેના હાથે રચ્યું સ્થાન, તેણે તો સર્જ્યું જગ, તેના હાથે રચ્યું સ્થાન, ઉત્પન્ન કરતા નિહજુ સમી પડીએ જરૂર, અવમાનો તેનો આભાર, કાળુ ગાયન ના આપણો સર્જનહાર, તેને આપણે તો ભજનાર, તેથી આપણો સર્જનહાર, તેને આપણે તો ભજનાર, તેના ગેટા રૂપ ઠરીએ આજે તેનું સાંભળીએ, સૌ માનો તેનો આભાર, કાળુ ગાયન ના ઉદગાર, પ્રભુ દેવ ગાઓ ગાન, ત્રાતાનું સુણાવો માન.
થેન્ક યુ મહેન્દ્રભાઈ, સ્ટેલાબેન, બહુ સુંદર તે બદલ તમારા બંને જણાનો આભાર, પુષ્કળ આભાર, પ્રભુનો આભાર માનીએ. દિવ્યાબેન, દિવ્યાબેન છો? હાજર નહીં. દિવ્યાબેન, દિવ્યાબેન કદાચ એમણે મ્યુટ કર્યો હશે ફોન. ઓકે, તો અત્યારે ઓપન ટાઈમ છે, જો કોઈને ગીત આપવું હોય તો આપશો? કોઈને ગીત ગાવું છે પ્રભુની સ્તુતિને અર્થે, ગીત આપશો કોઈ?
પ્રેઝ ધ લોર્ડ. ઉદ્યાબેન,
હા, કેમ છો? સ્ટેલાબેન રાઈટ?
શોભનાબેન.
શોભનાબેન, ઓ મારાથી સ્ટેલાબેન. શોભનાબેન કેમ છો? સારું છે શોભનાબેન. હા, તમારું ગીત આપો પછી તારે.
ભજન સંગ્રહ માંથી 390 નંબર, પ્રાર્થના કરવી.
કરો પ્રાર્થના સંત એક ચીતે, કરો સેવઈસુ તણી શુદ્ધ રીતે, કરો પ્રાર્થના ઠાક તે મન જાણો, કરી સેવ સંદે કદી કો ન આણો, કરો પ્રાર્થના પ્રભુ તો સુણે, પ્રાર્થના સૌ તમારી વિવેકી વિશે તે કરે પ્રીત ભારી, પ્રભુ તો સુણે, પ્રાર્થના સૌ તમારી વિવેકી વિશે તે કરે પ્રીત ભારી, મળે માંગતા દે વતી દાન સારું અમે માંગીએ દે વદે જ્ઞાન તારું કરો પ્રાર્થના તમો પાસ તો માં ગવા દાસ આવ્યા અમોને તમો એ દયાથી જ છાયા તમો પાસ તો માં ગવા દાસ આવ્યા અમોને તમો એ દયાથી જ છાયા અમોને ઈસુએ દીધો છે દિલાસો અમે તો થયા ખ્રિસ્તના પૂર્ણ દાસો અમોને ઈસુએ દીધો છે દિલાસો અમે તો થયા ખ્રિસ્તના પૂર્ણ દાસો કરો પ્રાર્થના અમોને હવે કો રાની બીક લાગે બધા દુષ્ટના બાણ તો ખ્રિસ્ત ભાંગે અમોને હવે કો રાની બીક લાગે બધા દુષ્ટના બાણ તો ખ્રિસ્ત ભાંગે અમો સર્વદા ખ્રિસ્તના વાલા થઈશું ઈસુને પ્રતાપે ખરું સૌખ્ય લેશું એ સર્વદા ખ્રિસ્તના વાલા થઈશું ઈસુને પ્રતાપે ખરું સૌખ્ય લેશું કરો પ્રાર્થના સંત સૌ એક ચિતે કરો સેવો ઈસુ તણી શુદ્ધ રીતે કરો પ્રાર્થના કરો પ્રાર્થના કરો પ્રાર્થના આમેન.
થેન્ક યુ સ્વપ્નાબેન, બહુ સુંદર ગીત અને એટલા સુંદર રાગથી તમે ગાયું. ખરેખર પ્રાર્થનાની આપણે કેટલી જરૂર છે આપણે જાણીએ છીએ. બહુ સુંદર ગીત ગાયું, તમારો આભાર અને આભાર.
પ્રેઝ ધ લોર્ડ.
પ્રેઝ ધ લોર્ડ ઉદયાબેન.
હા, આવી ગયા. ચાલો તમારું ગીત.
હા, ચોક્કસ.
ઓકે,
ભજન સંભ્રમાં 16 નંબરનું ગીત. ઈસુ મારો ગીતા પાળ હું તેના ગુણ ગાઉં છું, નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉં છું. ઈસુ મારો ગીતા પાળ હું તેના ગુણ ગાઉં છું, નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉં છું. લીલા લીલા મીણો મને ચરાવે છે, વળી નિર્મળ ઝરામાં અને પીવાડે છે. લીલા લીલા મીણો મને ચરાવે છે, વળી નિર્મળ ઝરામાં મને પીવાડે છે. તે આગળ આગળ ચાલે છે ને રક્ષા કરતો જાય છે, તેની મધુર વાણીથી હું તૃપ્તિ પામું છું. મારો ગીતા પાળ હું તેના ગુણ ગાઉં છું, નાનો તેનું બચ્ચું તેની પાછળ જાઉં છું. મૃત્યુ કેરી ખીણ મધ્ય મને સંભાળે છે, જંગલ કીરા જોખમથી મને બચાવે છે. મૃત્યુ કેરી ખીણ મધ્ય મને સંભાળે છે, જંગલ કીરા જોખમથી મને બચાવે છે.
તિમલમ પટ્ટી કરી છે ને દિલાસો પટ્ટી દે છે તેની પ્રેમ ભરી સેવામાં હું આનંદ પામું છું ઈસુ મારો ગીતા પાળું તેના ગુણ ગાઉં છું નાનું તેનું બચ્ચું તે પાછળ જાઉં છું વેરી કેરી હાજરીમાં પાણો તે પીરસે છે કટોરો આનંદથી ઉભરાય જાય છે વેરી કેરી હાજરીમાં પાણો તે પીરસે છે કટોરો આનંદથી ઉભરાય જાય છે પવિત્ર બનાવી છે આત્માનું દાન વળી દે છે નિત નિત સે નિત નિત તેની સહાય થકી જય પામે જાઉં છું ઈસુ મારો ગીતા પાળો તેના ગુણ ગાઉં છું નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉં છું ઈસુ મારો ગીતા પાળો તેના ગુણ ગાઉં છું નાનું તેનું બચ્ચું તેની પાછળ જાઉં છું આમેન આમેન પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા
થેન્ક યુ સો મચ દિવ્યાબેન બહુ સુંદર ગીત ગાયું તમે તે માટે તમારો આભાર ને પુષ્કળ પ્રભુનો પણ આપણે આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ
પ્રેઝ ધ લોર્ડ
હજી આપણી પાસે થોડો ટાઈમ છે જો કોઈને ગીત આપવું હોય તો આપી શકો છો કોઈ આપી શકશો ગીત
હેલો
હેલો
હા લુરી આંટી હું એક ગીત આપું
હા આપો ચોક્કસ
હા થેન્ક યુ ઈસુ છે મારો નકિયા મારા ગૌરવનો સાક્ષાત મુક્તિ ને માટે ખાન્યો ને ફરી જન્માયો તોયો મને એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સુતિ કરું છું એ જ મારી વાર્તા એ જ મારું ગીત રાતાની સુતી કરું છું નીંદ પૂરી અધીનતા પૂરો છે હર્ષ તેથી જોઉં છું ગૌરવી દર્શ આકાશથી દૂતો લાવે ઘણા સંદેશ કૃપાને પ્રીતિ તણા એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સુતે કરું છું ને એ જ મારી વાર્તા એ જ મારું ગીત ત્રાતાની સુતે કરું છું ને પૂરી અધીનતા પૂરો આરામ રાતામાં સુખી ને ધન્યવાદ જોતાને જપતા નજર આસમાન દેવગુણથી ભરપૂર સ્નેહબંધીવાન ઈસુ જે મારો નક્કી અવાદ મારા ગૌરવનો પાનું સાક્ષાત મુક્તિ ને માટે ખાંડ્યો ને ફરી જન્માવ્યો તોયો મને થેન્ક યુ જીસસ
થેન્ક યુ તમે શું નામ તમારું
કાશ્મીર આંટી
કાશ્મીરા બેન બહુ સુંદર ગીત ગાયું તમે બહુ સુંદર પ્રભુનો આભાર અને આપણે તમારો પણ આધાર ઓકે કાશ્મીરા બેન થેન્ક યુ વેરી મચ હવે આપણે બાઇબલ વાચનમાં જઈશું અને થોડીક વાર છે પણ આપણે બાઇબલ વાંચન શરૂ કરીએ, કારણ કે લાંબા અધ્યાયો છે ને એટલા હિસાબે આપણે બાઇબલ વાંચનમાં જઈશું. લીલિયનબેન,
હાજી,
તમે હાજર છો ને? ઓકે. અને તમે અને પુષ્પાબેન બંને જણા બાઇબલ વાંચનમાં દોરશો?
પુષ્પાબેન સ્ટેલાબેન છે ને મારી સાથે પાછા.
અચ્છા, તમે સ્ટેલાબેન, ઓકે, તો વાંધો નથી. તો 21-24 અધ્યાય વાંચવાના છે, બરાબર? અને 25મો અધ્યાય ઓલિવરભાઈ વાંચશે. અને પછી તમે પ્રાર્થનામાં પણ દોરી જજો, અને જે કઈ વિનંતીઓ છે એ પછીથી હું તમને આપું છું આપણે બાઇબલ વાંચન પછી, બરાબર? અને બીજો રાજા 21-24, બરાબર? બીજો રાજા 21-24.
લીલિયનબેન, હા, પુષ્પાબેન છે અંદર એટલે ભલે ને એક અધ્યાય વાંચે.
હા, તો છેલ્લો
24મો
આપી દેજો.
સારું
થયું, કેટલા વખત કહેતા તે.
આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. બીજો રાજા 21મો અધ્યાય. મનાશા રાજ કરવા લાગ્યો ત્યારે તે 12 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 55 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ હેપસીબા હતું. જે મૂર્તિ પૂજકોને યહોવાએ ઇસ્રાયલની આગળથી હાંકી કાઢ્યા હતા તેઓના ધિક્કાર પાત્ર કૃત્યો પ્રમાણે વર્તીને તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. કેમ કે તેના બાપ હિસ્કિયાએ જે ઉચ્ચ સ્થાનોનો નાશ કર્યો હતો તે તેણે ફરીથી બાંધ્યા, અને ઇસ્રાયલના રાજા આહાબે જેમ કર્યું હતું તેમ તેણે બાળને સારું વેદીઓ ઊભી કરી, અશેરા મૂર્તિ બનાવી ને આખા જ્યોતિમંડળની ભક્તિ કરીને તેમની સેવા કરી. તેણે યહોવાનું મંદિર, જે વિશે યહોવાએ કહ્યું હતું કે હું યરૂશલેમમાં મારું નામ રાખીશ, તેમાં વેદીઓ બાંધી. વળી તેણે યહોવાના મંદિરના બે આંગણામાંના આખા જ્યોતિમંડળને માટે વેદીઓ બાંધી. વળી તેણે પોતાના દીકરાને અગ્નિમાં હુમ્યો. તે શકુન મુહૂર્ત પૂછતો, જાદુ કરતો ને ભુવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો. તેણે યહોવાની દ્રષ્ટિમાં સર્વ ભૂંડું કરીને તેને રોષ ચડાવ્યો, અને અશેરાની કોતરેલી મૂર્તિ કરાવીને તેણે તેને મંદિરમાં બેસાડી કે જે મંદિર વિશે યહોવાએ દાઉદને તથા તેના દીકરા સુલેમાનને કહ્યું હતું કે આ મંદિરમાં તથા યરૂશલેમમાં કે જેને મેં ઇસ્રાયલના સર્વ કુળોમાંથી પસંદ કર્યું છે તેમાં હું મારું નામ સદા રાખીશ, અને જે સર્વ આજ્ઞા મેં તેઓને આપી છે ને જે નિયમ શાસ્ત્ર મારા સેવક મૂસાએ તેમને ફરમાવ્યું તે પ્રમાણે વર્તીને તેઓ તે પાડશે, તો જે દેશ મેં ઇસ્રાયલના પિત્રોને આપ્યો છે તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી રખડાવીશ નહીં. પરંતુ તેઓએ એ ગણકાર્યું નહીં, અને યહોવાએ જે પ્રજાઓનો ઇસ્રાયલની આગળથી નાશ કર્યો હતો તેઓના કરતા મનાશાએ વધારે ભૂંડા કામ તેઓની પાસે કરાવ્યા. યહોવાએ પોતાના સેવક પ્રબોધકો દ્વારા કહ્યું કે યહૂદાના રાજા મનાશાએ આ ધિક્કાર પાત્ર કામ કર્યા છે તથા તેની અગાઉના અમોરીઓએ કર્યું હતું તે સગળા કરતા વધારે ભૂંડું તેણે કર્યું છે, ને યહૂદા પાસે પણ પોતાની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે. તે માટે ઇસ્રાયલનો દેવ યહોવા એમ કહે છે કે જો હું યરૂશલેમ તથા યહૂદા પર એવી આપત્તિ લાવવાનો છું કે તે વિશે દરેક સાંભળનારના બંને કાન ઝળઝળશે, હું સમૃદ્ધની માપ દોરી તથા આહાબના ઘરનો ઓલંબો યરૂશલેમ પર લંબાવીશ, અને જેમ કોઈ માણસ થાળી લૂછે તેમ હું યરૂશલેમને લૂછી નાખીશ ને તેને લૂછીને ઊંધું વાળીશ. મારા વારસાના બચી રહેલા ભાગને હું તજી લઈને તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપીશ. તેઓના સર્વ શત્રુઓનો પક્ષ તથા લૂંટ થઈ પડશે, કેમ કે તેઓએ મારી દ્રષ્ટિમાં જે ભૂલ હતું તે કર્યું છે. ને તેઓના પિતૃઓ મિત્રમાંથી નીકળ્યા તે દિવસથી તે આજ સુધી તેઓ મને રોષ ચડાવતા આવ્યા છે. વળી મનાશાએ યોની દ્રષ્ટિમાં જે ભૂલું હતું તે કરીને પોતાના પાપ વડે યહુદિયા પાસે પાપ કરાવ્યું. તે ઉપરાંત તેણે એટલું બધું નિરપરાધી રક્ત પણ વહેવડાવ્યું કે તેથી યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું. હવે મનાશાના બાકીના કૃત્યો, તેણે જે કર્યું તે સર્વ ને તેનું કરેલું પાપ એ યહુદિયાના રાજાઓના કાળ વૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? અને મનાશાના પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો. તેને પોતાના ઘરની વાડીમાં એટલે ઉચ્ચાની વાડીમાં દાટવામાં આવ્યો અને તેના દીકરા આમોને તેની જગાએ રાજ કર્યું. આમોન રાજ કરવા લાગ્યો ત્યારે તે 22 વર્ષનો હતો. તેણે 2 વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ મશુલેમેથ હતું. એ યોતબારના હારુસની દીકરી હતી. જેમ તેના બાપ મનાશાએ કર્યું હતું તેમ તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂલું હતું તે કર્યું. જે માર્ગે તેનો બાપ ચાલ્યો હતો તે સર્વ માર્ગે તે ચાલ્યો, ને જે મૂર્તિઓની સેવા તેનો બાપ કરતો હતો તેઓની સેવા તેણે કરી ને તેઓની ભક્તિ કરી. તેણે પોતાના પિતૃઓના દેવ યહોવાનો ત્યાગ કર્યો ને તે યહોવાના માર્ગમાં ચાલ્યો નહીં. અને આમોનના ચાકરોએ રાજા પાસે ચીતુર કર્યું ને તેને તેના પોતાના મહેલમાં મારી નાખ્યો. પણ દેશના લોકોએ આમોન રાજા વિરુદ્ધ બંધ કરનાર સર્વને મારી નાખ્યા અને દેશના લોકોએ તેની જગાએ તેના દીકરા યોશિયાને રાજા ઠરાવ્યો. હવે આમોનના બાકીના કૃત્યો યહુદાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી શું? તેને ઉજ્જાની વાડીમાં તેની કબરમાં દાટવામાં આવ્યો અને તેના દીકરા યોશિયાએ તેની જગાએ રાજ કર્યું. બીજો રાજા 22મો અધ્યાય. યોશિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 8 વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં 31 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ યહિદા હતું. તે બોસ્કાતના અદાયાની દીકરી હતી. તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તે બધી વાતે પોતાના પિતા દાઉદને માર્ગે ચાલ્યો. તે ડાબે કે જમણે હાથે ફર્યો નહીં. નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું. યોશિયા રાજાને 18મે વર્ષે એમ થયું કે રાજાએ મશુલામના દીકરા અસાલ્યાના દીકરા શાફાન કિસમિસને યહોવાના મંદિરમાં એમ કહીને મોકલ્યો કે તું મુખ્ય યાજક હિલકિયા પાસે જા, કે જે પૈસા યહોવાના મંદિરમાં આણેલા છે, જે દ્વારક્ષકોએ લોકો પાસેથી ભેગા કર્યા છે, તેનો કુલ સરવાળો તે કરે અને તેઓ તે યહોવાના મંદિરની દેખરેખ રાખનારા કામદારોના હાથમાં સોંપે અને તેઓ તે પૈસા યહોવાના મંદિરમાં જે કારીગરો મંદિરની ભાંગતૂટ સમારે છે તેમને આપે, એટલે સુતારોને, કડિયાઓને તથા સલાટોને અને મંદિર સમારવાને લાકડા તથા ટાંકેલા પથ્થરો ખરીદવા સારું તે આપે. તો પણ જે પૈસા તેમના હાથમાં આપવામાં આવતા તેનો હિસાબ તેની પાસેથી લેવામાં આવતો નહીં, કેમ કે તેઓ વિશ્વાસુપણે વર્તા હતા. મુખ્ય યાજક હિલકિયાએ સાફાન કિસમિસને કહ્યું કે મને યહોવાના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે. હિલકિયાએ તે પુસ્તક સાફાનને આપ્યું ને એણે તે વાંચ્યું. પછી સાફાન કિસમિસ રાજા પાસે ગયો ને રાજા પાસે પાછી ખબર લાવીને કહ્યું કે જે પૈસા મંદિરમાંથી મળ્યા તે લઈને તારા સેવકોએ યહોવાના મંદિર પર દેખરેખ રાખનાર કામદારોના હાથમાં સોંપ્યા છે. ફરી સાફાન કિસમિસે રાજાને ખબર આપી કે હિલકિયા યાજકે મને એક પુસ્તક આપ્યું છે અને સાફાને તે રાજાની આગળ વાંચ્યું. રાજાએ નિયમશાસ્ત્રના પુસ્તકના વચનો સાંભળ્યા ત્યારે એમ થયું કે તેને પોતાના વસ્ત્ર ફાડ્યા અને રાજાએ હિલકિયા યાજકને શાફાનના દીકરા અહિકામને મોખામહના દીકરા આબોરને શાફાન ચિટનીસને તથા રાજાના ચાકર અસાયાને આજ્ઞા કરી કે તમે જઈને આ મળેલા પુસ્તકમાંના વચનો વિશે મારે માટે લોકો માટે તથા સર્વ યહૂદીયા માટે યહોવાને પૂછો, કેમ કે આપણા વિશે જે સગડું લખેલું છે તે પ્રમાણે કરવા સારું આ પુસ્તકના વચનોને આપણા પિતૃએ કાન ધર્યો નથી, તે કારણથી યહોવાનો કોપ જે આપણા પર સળગ્યો છે તે ભારે છે. માટે હિલકિયા યાજક અહિકામ આખો શાફાન તથા અસાયા પોશાક ખાતાના ઉપરી હરહર્ષના દીકરા ઇકવાના દીકરા સાલુમ મિસ્ત્રી હુલદા પ્રબોધિકા પાસે ગયા. હવે તે યરૂશાલેમમાં બીજા મોલામાં રહેતી હતી અને તેઓએ તેની સાથે વાત કરી. તેણે તેમને કહ્યું કે ઇસ્રાયલનો દેશ યહોવા એમ કહે છે કે જે પુરુષે તમને મારી પાસે મોકલ્યા તેને કહો કે યહોવા એમ કહે છે કે જો યહૂદાના રાજાએ જે પુસ્તક વાંચ્યું છે તેના સર્વ વચન પ્રમાણે હું આ જગા પર તથા તેના રહેવાસીઓ પર વિપત્તિ લાવીશ, કેમ કે તેઓએ પોતાના હાથના સર્વ કામથી મને રોષ ચડાવવા માટે મારો ત્યાગ કર્યો છે ને અન્ય દેવો આગળ રૂપ બાળ્યો છે. માટે આ જગા પર મારો કોપ પ્રગટ છે ને તે હોલવાશે નહીં, પણ યહૂદાનો રાજા જેણે તમને યહોવાને પૂછવાને સારું મોકલ્યા તેને તમે એવું કહેજો કે જે વાતો ત્યાં સાંભળી છે તે વિશે ઇસ્રાયલનો દેવ યહોવા એવું કહે છે કે હું આ જગા વિશે તથા તેમાંના સગડા રહેવાસીઓ વિશે જે બોલ્યો કે તેઓ પાયમાલ તથા શાપરૂપ થશે તે સાંભળીને તારું હૃદય નમ્ર થયું, તે યહોવા આગળ લીન થઈ ગયો ને તારા પત્ર ફાડીને મારી આગળ દોડ્યો, માટે મેં પણ તારું સાંભળ્યું છે. માટે જો હું તને તારા પિતૃની ભેગો મેળવી દઈશ ને તું શાંતિમાં પોતાની કબરમાં દટાશે ને જે સઘળી વિપત્તિ હું આ જગા પર લાવીશ તે તારી આંખો જોશે નહીં, પછી તે પાછા આવીને રાજાને ખબર આપી. આમેન.
બીજો રાજા તેનો 23મો અધ્યાય. પછી રાજાએ ખેબિયા મોકલ્યા અને તેઓએ યહૂદિયાના તથા યરૂશાલેમના સર્વ વડીલોને તેની પાસે એકઠા કર્યા. રાજા તેની સાથે યહૂદિયાના સર્વ માણસો, યરૂશાલેમના સર્વ રહેવાસીઓ, યાજકો, પ્રબોધકો તથા નાના મોટા સર્વ લોક યહોવાના મંદિરમાં ચડી ગયા અને યહોવાના મંદિરમાંથી કરારનું જે પુસ્તક મળ્યું હતું તેના સર્વ વચન તેણે તેમના સાંભળતા જ વાંચ્યા. રાજા થાંભલા પાસે ઉભો રહ્યો ને આ કરારના જે વચનો આ પુસ્તકમાં લખેલા હતા તે સર્વને અમલમાં લાવવા સારું સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી યહોવાને અનુસરવાનો અને તેની આજ્ઞાઓ, તેના સાક્ષ્ય તથા તેના વિધિઓ પાડવાનો તેણે યહોવા આગળ કરાર કર્યો અને સર્વલોક એ કરારમાં સામેલ થયા. રાજાએ મુખ્ય યાજક હિલકિયાને, બીજા વર્ગના યાજકોને તથા દ્વારરક્ષકોને આજ્ઞા કરી કે જે સર્વપાત્રો બાળને સારું તથા અસેરાને સારું તથા આખા જ્યોતિમંડળને સારું બનાવેલા છે તેમને યહોવાના મંદિરમાંથી બહાર કાઢી લાવો. તેણે તેમને યરૂશલેમ બહાર કિદ્રોનના ખેતરમાં બાળી નાખ્યા અને તેમની રાખ તે બેથેલ લઈ ગયો અને યહૂદિયાના નગરોમાં તથા યરૂશલેમની આસપાસના ઉચ્ચ સ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિ પૂજક યાજકો યહૂદિયાના રાજાઓ ઠરાવ્યા હતા તેઓને તેમજ બાળને સારું, સૂર્યને સારું, ચંદ્રને સારું, ગ્રહોને સારું તથા આખા જ્યોતિમંડળને સારું જે ધૂપ બાળનારા હતા તેમને પણ તેણે દૂર કર્યા. તેણે અસેરાને યહોવાના મંદિરમાંથી કાઢીને યરૂશલેમ બહાર કિદ્રોન નાળા પાસે આણી અને કિદ્રોન નાળા પાસે તેને બાળી નાખી અને તેને ફૂટીને ભૂક્કો કરીને તે ભૂક્કો સાધારણ લોકોની કબર ઉપર નાખ્યો. યહોવાના મંદિરમાં આવેલા ભૂમેથુનિયોના ઘરો કે જેઓની અંદર સ્ત્રીઓ અસેરાને સારું પડદા વણતી હતી તેઓને તેણે તોડી પાડ્યા. તેણે યહૂદિયાના નગરોમાંથી સર્વ યાજકોને બહાર કાઢીને ગેબાથી તે બેરસેબા સુધી જે ઉસ્તાનોમાં તે યાજકોએ ધૂપ બાળ્યો હતો તેઓને અશુદ્ધ કર્યા અને જે દરવાજાના ઉસ્તાનો નગરના સુભા યહોશુઆના દરવાજાના નાકા આગળ એટલે નગરના દરવાજામાં પેસતા ડાબી બાજુએ હતા તેઓને તેને તોડી પાડ્યા. તો પણ ઉસ્તાનોના યાજકો યહૂદીની વેદી પાસે આવતા નહીં, પણ તેઓ પોતાના ભાઈઓ સાથે બે ખમીર રોટલી ખાતા. હિમ્મોન પુત્રોની ખીણમાંના તોફેદને તેણે અશુદ્ધ કર્યું, જેથી કોઈ માણસ પોતાના દીકરાને કે પોતાની દીકરીને મોલેખની આગળ અગ્નિમાં ચલાવે નહીં. યહોવાના મંદિરની ભાગળ આગળ પડોશમાં મુખ્ય ખવાસ નાથાન મેલેખની ઓઢી પાસે જે ઘોડાની પ્રતિમાઓ યહૂદાના રાજાઓએ સૂર્યને અર્પણ કરેલી હતી તેઓને તેણે દૂર કરી અને સૂર્યના રથોને તેણે અગ્નિથી બાળી નાખ્યા. આહાદની મેળી પરની ઓઢીના ધાબા પરની નદીઓ કે જે યહૂદિયાના રાજાઓએ બાંધી હતી અને જે વેદીઓ મનાસાએ યહોવાના મંદિરમાં બે આંગણામાં બાંધી હતી તેઓને રાજાએ તોડી પાડી અને તે ત્યાંથી તોડી પાડીને તેમનો ભૂકો કિદ્રોન નાણામાં ફેંકી દીધો. જે ઉસ્તાનો ઇસરાયલના રાજા સુલેમાન સિદ્ધિઓની ધિક્કારપાત્ર દેવી આસ્તોરેતને માટે, મોબાનીઓના ધિક્કારપાત્ર કમોસને માટે અને આમેન પુત્રોના ધિક્કારપાત્ર મિલકોમને માટે યરુશાલેમની સામે વિનાશના પર્વતની જમણી બાજુએ બાંધેલા હતા તેઓને રાજાએ અશુદ્ધ કર્યા. તેણે સ્તંભોને ભાગીને ટુકડે ટુકડા કર્યા, અસેરીમનું ખંડન કર્યું અને તેમની જગાઓમાં માણસોના હાડકા ભર્યા. વળી બેથેલમાં જે વેદી હતી તેને તેના નબાટનો દીકરો યરોબામ કે જેણે ઇસરાયલ પાસે પાપ કર્યું હતું તેના બનાવેલા ઉસ્તાનને એટલે તે વેદીને તથા ઉસ્તાનને પણ તેને તોડી પાડ્યા. તેણે તેને ઉસ્તાને બાળી નાખીને તેનો ફૂટીને ભૂકો કર્યો અને અસેરાને બાળી નાખી. યોશિયા બીજી તરફ ફર્યો ત્યારે તેણે જ્યાં પર્વત પરની કબરો દીધી તેણે માણસ મોકલીને તે કબરોમાંથી હાડકા બહાર કઢાવ્યા ને આ વાતો પ્રગટ કરનાર ઈશ્વર ભક્તે યહોવાનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે તેમણે વેદી પર બાળીને તેને અશુદ્ધ કરી. પછી તેણે પૂછ્યું કે પેલો સ્મરણ સ્તંભ જે હું જોઉં છું તે શાનો છે? ત્યારે તેના ગાના માણસોએ તેને કહ્યું કે જે ઈશ્વર ભક્ત યહૂદામાંથી આવીને આ કૃત્યો કે જે તે બેથેલની વેદી વિરુદ્ધ કર્યા છે તે પોકાર્યા હતા તેની કબર એ છે. તેણે કહ્યું કે એને રહેવા દો, કોઈએ એના હાડકાને ખસેડવા નહીં. માટે તેઓએ તેના હાડકા તથા જે પ્રબોધક સમૃદ્ધમાંથી આવ્યો હતો તેના હાડકા પણ રહેવા દીધા. વળી સમૃદ્ધના નગરોમાંના ઉસ્તાનોના સર્વ દેવળો જે ઇસરાયલના રાજાઓએ બનાવીને યહોવાને રોષ ચડાવ્યો હતો તે યોશિયાએ કાઢી નાખ્યા અને જે સઘળા કૃત્યો તેણે બેથેલમાં કર્યા હતા તે પ્રમાણે તેણે તેઓને કર્યું. તેણે ત્યાંના ઉસ્તાનના સર્વ યાજકોને વેદીઓ પર મારી નાખ્યા અને તેમના પર માણસોના હાડકા બાળ્યા અને પછી તે યરુશાલેમ પાછો આવ્યો. રાજાએ સર્વ લોકોને આજ્ઞા કરી કે કરારના પુસ્તકમાં લખ્યા પ્રમાણે તમારા દેવ યહોવાને સારું પાસકા પર્વ બાળો. ઇસરાયલનો ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસથી તે અત્યાર સુધી અને ઇસરાયલ રાજાઓના તથા યહૂદિયાના રાજાઓના સર્વ દિવસોમાં પણ એવું પાસકા પર્વ પાડવામાં આવ્યું જ નહોતું. પણ યોશિયા રાજાએ 18મે વર્ષે આ પાસકા પર્વ યહોવાને સારું યરુશાલેમમાં પાડવામાં આવ્યું. વળી ભૂવાઓ, જાદુગરો, તરાફી મૂર્તિઓ કે જે સઘળી ધિક્કારપાત્ર વસ્તુઓ યહૂદા દેશમાં તથા યરુશાલેમમાં જોવામાં આવી તેઓએ હોશિયાને દૂર કરી, જેથી યહોવાના મંદિરમાંથી હિલકિયા રાજકને મળેલા પુસ્તકમાં લખાયેલા નિયમશાસ્ત્રના વચનોને તે અમલમાં લાવે. તેની પહેલા તેના જેવો કોઈ રાજા થયો નહોતો કે જે પોતાના સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી તથા સંપૂર્ણ બળથી મૂસાના પ્રમાણે યહોવા તરફ ફર્યો હોય અને તેના પછી તેના જેવો કોઈ ઊભો થયો નથી. તો પણ જે બધા ક્રોધજનક કૃત્યોએ યહોવાને રોષ ચડાવ્યો હતો તેને લીધે તેનો જ મોટો કોપ યહૂદા વિરુદ્ધ સળગ્યો હતો. તેનો જુસ્સો નરમ પડ્યો નહીં. યહોવાએ કહ્યું કે જેમ મેં ઇસરાયલને દૂર કર્યા છે તેમ હું યહૂદિયાને પણ મારી નજર આગળથી દૂર કરીશ અને આ નગર એટલે યરુશાલેમ જેને મેં પસંદ કર્યું છે અને જે મંદિર વિશે મેં કહ્યું કે ત્યાં મારું નામ રહેશે તેમને હું તજી દઈશ. હવે યોશિયાના બાકીના કૃત્ય તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી. શું તેના દિવસોમાં મિસરનો રાજા ફારુન નકો આસુના રાજા સામે ફ્રાંસ નદી સુધી સવારી લઈ યોશિયા રાજા તેની સામે ગયો અને તેણે તેને દીઠો ત્યારે તેણે તેને મગીદોમાં મારી નાખ્યો. તેના ચાકરો તેની લાશને રથમાં ગાલીને મગીદોથી યરુશાલેમ લાવ્યા અને તેને પોતાની કબરમાં દાટ્યો. પછી દેશના લોકોએ યોશિયાના દીકરા યહો આઝાદને લઈને તેને અભિષિક કરી તેને તેના બાપની જગાએ રાજા ઠરાવ્યો. યહોયા યાજે રાજા રાજ કરવા માંડ્યો ત્યારે તે 23 વર્ષ હતો જેરુસાલેમમાં 3 માસ રાજ. તેની માનું નામ હમુટાલ હતું. તે લિબ્નાના ઇર્મિયાની દીકરી હતી. તેના પિતૃઓને જે સર્વ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું કર્યું હતું તે કર્યું. જેરુસાલેમમાં રાજ કરતો હતો તેવામાં ફારૂન નકાહાએ તેને હમાત દેશમાં આવેલા લિબ્નામાં ગેટ કર્યો અને તેના દેશ પર 100 તાલંત રૂપાની તથા 1 તાલંત સોનાની ખરીદી નાખી. ફારૂન નકાહાએ યોશિયાના દીકરા એલિયાક્રીમને તેના બાપ યોશિયાની જગ્યાએ રાજા ઠરાવ્યો અને તેનું નામ ફેરવીને યહોયાકીમ પાડ્યું. પણ તે યહોયા આજને પકડી લઈ ગયો અને એ મિસરમાં આવ્યા પછી મરણ પામ્યો. યહોયાકીમ ફારૂનને ઠરાવેલ રૂપું તથા સોનું આપતો. ફારૂનના હુકમ પ્રમાણે પૈસા આપવા સારું તેણે દેશ પર કર નાખ્યો. ફારૂન નખોને આપવા સારું રૂપું તથા સોનું દેશના લોક પાસેથી એટલે પ્રત્યેક માણસ પાસેથી તેના પર ઠરાવેલા કર પ્રમાણે તે જોરજુલમથી લેતો હતો. યહોયાકીમે રાજ કરવા માંડ્યું ત્યારે તે 25 વર્ષનો હતો. તેણે યરૂસાલેમમાં 11 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ જબીદા હતું. તે રૂમાના પેદાયાની દીકરી હતી. તેના પિતૃએ જે કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. આમેન.
યહોયાકીમની કારકિર્દીમાં બાબિલનો રાજા નબુખદનેસર ચડી આવ્યો ને યહોયાકીમ 3 વર્ષ સુધી તેનો તાબેદાર રહ્યો. પછી તેણે ફરી જઈને તેની વિરુદ્ધ બંધ કર્યું. યહોવા પોતાના સેવક પ્રબોધકો હસ્તક પોતાનું જે વચન બોલ્યો હતો તે પ્રમાણે યહોવાએ તેની વિરુદ્ધ કાશ્મીઓના ટોળીઓ અરામીઓની ટોળીઓ મોઆબીઓની ટોળીઓ તથા આમોન પુત્રોની ટોળીઓ મોકલી. તેણે તે યહૂદીયાની વિરુદ્ધ તેનો નાશ કરવા સારું મોકલી. મનાસાએ પોતાના સઘળા કૃત્યો વડે જે પાપો કર્યા હતા તેને લીધે તથા જે નિર્દોષ તેણે વેવડાવ્યું હતું તેને લીધે તેઓને પોતાની નજર આગળથી દૂર કરવા માટે યહોવાના હુકમથી જે યહૂદીયા પર એ સંકટ આવી પડ્યું કેમ કે જે નિર્દોષ રક્તથી તેણે યરૂશલેમને ભરી દીધું હતું તેની ક્ષમા કરવા યહોવા રાજી નહોતો. હવે યહોયાકીમના બાકીના કૃત્યો તથા તેણે જે કર્યું તે સર્વ યહૂદીયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલા નથી. શું એમ યહોયાકીમ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેના દીકરા યહોયાકીમે તેની જગ્યાએ રાજ કર્યું. મિશનનો રાજા ત્યારે પછી કોઈ પણ વખત પોતાના દેશમાંથી ચડી આવ્યો નહીં કેમ કે બાબિલના રાજાએ મિશનની નદીથી તે ફ્રાંસ નદી સુધી જે કઈ મિશનના રાજાને તાબે હતું તે લઈ લીધું હતું. યહોયાકીમને રાજ કરવા માંડ્યું ત્યારે તે 18 વર્ષનો હતો. તેણે યરૂશલેમમાં 3 માસ રાજ કર્યું. તેને માનું નામ નાફસુતા હતું. તે યરૂશલેમની ઇલ્યાનાથની દીકરી હતી. તેના બાપે કરેલા સર્વકૃત્ય પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તે વેળાએ બાબિલના રાજા નબુખદનેસરને સૈનિકો યરૂશલેમ પર ચડી આવ્યો. તેને તે નગરને ઘેરો ગાળ્યો. જ્યારે તેના સૈનિકોએ તેને ઘેરો ગાળ્યો હતો ત્યારે બાબિલના રાજા નબુખદનેસરે ત્યાં આવી પહોંચ્યો. યહોયાના રાજા યહોયાકીમ તેની માં તેના ચાકરો તેના અમલદારો તથા તેના કારભારીઓ બાબિલના રાજા પાસે નીકળી આવ્યા. બાબિલના રાજાએ પોતાની કારકિર્દીને 18મા વર્ષે તેને પકડ્યો. યહોવાએ કહ્યું હતું તે પ્રમાણે યહોવાના મંદિરનો સગળો ભંડાર તથા રાજાના મહેલના ભંડાર તે હરી ગયો. વળી જે સોનાના પાત્રો ઈસરાયેલના રાજા સુલેમાન યહોવાના મંદિરને સારું બનાવ્યા હતા તે સર્વ તેણે કાપીને ટુકડા કર્યા. તે સઘળા યરૂશલેમ વાસીઓને સઘળા અમલદારોને તથા સઘળા પરાક્રમી યોદ્ધાઓને એટલે 10,000 બંદીવાનોને તથા સઘળા કારીગરોને તથા કસની લોકોને પકડી લઈ ગયો. સૌથી ગરીબ પંક્તિના લોકો સિવાય દેશમાં કોઈ રહેવા પામ્યું નહીં. તે યહોયાકીમને બાબિલ લઈ ગયો. રાજાની માને તથા રાજાની સ્ત્રીઓને તેના કારભારીઓને તેને તથા દેશના મુખ્ય માણસોને પકડીને તે યરૂશલેમમાંથી બાબિલમાં ગુલામગીરીમાં લઈ ગયો. સઘળા બળવાન માણસો એટલે 7,000 અને 1,000 કારીગરો તથા કસબી માણસો જે સર્વ મજબૂત તથા યુદ્ધ ને માટે લાયક હતા તે સર્વ ને બાબિલ નો રાજા બંદીવાન કરીને બાબિલ લઈ ગયો. બાબિલ ના રાજા રાજાએ તેની જગ્યાએ તેના કાકા મતાન્યાને રાજા ઠરાવ્યો ને તેનું નામ ફેરવીને સિદ્કિયા પાડી. સિદ્કિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 21 વર્ષનો હતો. તેણે એરુશાલેમમાં 11 વર્ષ રાજ કર્યું. તેની માનું નામ હમીટલ હતું. તે લિબ્નાની ઇરમિયાની દીકરી હતી. યોકીમે જે સગડું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. કેમ કે એરુશાલેમમાં તથા યહુદિયામાં આ જે થયું તે યહોવાના કોપને લીધે થયું ને તેથી તેણે તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. પછી સિદ્કિયાએ બાબિલના રાજાની વિરુદ્ધ બંડ કર્યું. પ્રભુ પોતાના વાંચેલા વચનો પ્રાસ્તિક રાજાઓનું બીજું પુસ્તક
25મો અધ્યાય. સિદ્કિયાની કારકિર્દીના 9મા વર્ષે 10મા માસમાં માસને 10મે દિવસે એમ થયું કે બાબેલનો રાજા નબુખાદનેસર પોતાનું સગળું સૈન્ય લઈને યરુશલેમ પર ચડી આવ્યો ને તેની સામે છાવણી નાખી અને તેઓએ તેની સામે 6 તરફ કિલ્લા બાંધ્યા. એ પ્રમાણે સિદ્કિયા રાજા 11મા વર્ષ સુધી નગરને ઘેરો રહ્યો. 4થા માસને 9મે દિવસે નગરમાં એવો સખત દુકાળ હતો કે લોકને સારું બિલકુલ ખોરાક ન હતો. પછી નગરના કોર્ટમાં ગાબડું પાડવામાં આવ્યું ને બધા લડાયક માણસો રાત્રે રાજાની વાડી પાસેની બે ભીતો વચ્ચે આવેલા દરવાજાને માર્ગે થઈને નાતા. હવે કાસ્તીઓ નગરની આસપાસ હતા. રાજા પરાબાને માર્ગે નાઠો પણ કાસ્તીઓનું સૈન્ય રાજાની પૂછે પડ્યું. તેઓએ તેને યરખોના મેદાનમાં પકડી પાડ્યો અને તેનું સગળું સૈન્ય તેની પાસેથી વિખેરાઈ ગયું. પછી તેઓએ રાજાને પકડીને તેને બાબેલના રાજા પાસે રિબ્લામાં આણ્યો અને તેઓએ તેને સજા ફરમાવી. એ પ્રમાણે તેઓએ સિદ્કિયાના દીકરાઓને તેની નજર આગળ મારી નાખ્યા. સિદ્કિયાની આંખો ફોડી નાખી ને તેને બેરીઓ પહેરાવીને બાબેલ લઈ ગયા. 5મા માસમાં એ માસને 7મે દિવસે એટલે બાબેલના રાજાના નબુખાદનેસરને 19મે વર્ષે બાબેલના રાજાનો ચાકર એટલે રક્ષક ટુકડીનો સરદાર નબુઝરદાન યરુશલેમ આવ્યો. તેણે યહોવાનું મંદિર, રાજાનો મહેલ તથા યરુશલેમમાંના સર્વ ઘરો બાળી નાખ્યા. એટલે દરેક મોટું ઘર અગ્નિથી બાળી નાખ્યું. રક્ષક ટુકડીના સરદારની સાથે આવેલા કાસ્તીઓના સગળ સૈન્ય યરુશલેમના કોટ ચોગરદમથી તોડી પાડ્યા. બાકીના લોક જેઓને નગરમાં રહેવા દેવામાં આવ્યા હતા તેઓને તથા જેઓ ફૂટી જઈને બાબેલના રાજાના પક્ષમાં જતા રહ્યા હતા તેઓને તથા બાકીના સમુદાયને રક્ષક ટુકડીનો સરદાર નબુઝરદાન બંદીવાન કરીને લઈ ગયો. પણ રક્ષક ટુકડીના સરદારે દેશના સૌથી કંગાલ લોકોને રાક્ષવાડીઓના માળીઓ તથા ખેડૂતો થવા સારું રહેવા દીધા. યહોવાના મંદિરમાંના પિત્તળના થાંભલા, જળગાડીઓ તથા પિત્તળના સમુદ્રના ટુકડા કરીને કાસ્તીઓ તેમનું પિત્તળ બાબેલ લઈ ગયા. વળી તપેલા, તવેથા, કાતરો, ચમચા તથા પિત્તળના જે પાત્રો વડે તેઓ સેવા કરતા હતા એ સર્વ તેઓ લઈ ગયા. રક્ષક ટુકડીનો સરદાર સર્વ સોનાની તથા રૂપાની સગડીઓ તથા કુંડીઓ લઈ ગયો. યહોવાના મંદિરને વાસ્તે સુલેમાને બનાવેલા બે થાંભલા, એક સમુદ્ર તથા જળગાડીઓ એ સર્વ પાત્રોનું પિત્તળ અણતોળ હતું. એક થાંભલાની ઊંચાઈ 18 હાથ હતી ને તેના પર પિત્તળનું મથાળું હતું. મથાળાની ઊંચાઈ 3 હાથ હતી. મથાળા પર ચોગદમ જાળીવાળા જાળી તથા દાડામાં પાડેલા હતા. જે તમામ પિત્તળના હતા. આની પેઠે બીજા થાંભલાને પણ જાળીદાર નકશી પાડેલી હતી. રક્ષક ટુકડીના સરદારે મુખ્ય યાજક સરાયાને, બીજા યાજક સફાન્યાને તથા 3 દ્વાર રક્ષકોને લીધા. વળી તેણે નગરમાંથી લશ્કરી સિપાહીઓના ઉપરી અમલદારને, રાજાની હજુરમાં રહેનારાઓના 5 માણસો જેઓ નગરમાં મળ્યા તેઓને, દેશના લોકોની હાજરી લેનાર સેનાપતિના 24 ને તથા દેશના લોકોમાંથી નગરમાં મળેલા 60 માણસોને પોતાની સાથે લીધા. રક્ષક ટુકડીના સરદાર નબુઝરદાને તેઓને રીબલામાં બાબેલના રાજાની પાસે આણ્યા. બાબેલના રાજાએ તેઓને હમાત દેશમાંના રીબલામાં મારી નાખ્યા. એ પ્રમાણે યહૂદાના લોકોને તેમના દેશમાંથી બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા. જે લોકોને દેશમાં રહેવા દેવામાં આવ્યા, એટલે જેમને બાબેલના રાજાના બુખાદનેસરે દેશમાં રહેવા દીધા, તેઓ પર તેના સાફાનના દીકરા અહીકામના દીકરા ગદાલ્યાને સુબો ધરાવ્યો. હવે સૈન્યોના સર્વ સરદારોએ તથા તેઓના માણસોએ સાંભળ્યું કે બાબેલના રાજાએ ગદાલ્યાને સુબો ઠરાવ્યો છે, ત્યારે તેઓ એટલે નથાન્યાનો દીકરો ઇસ્માઇલ, કારેહાનો દીકરો યોહાનાન, નટોપતિ તાનુમેતનો દીકરો સરાયા તથા માખાતીનો દીકરો યાઝાનિયા, તેઓ પોતાના માણસો સહિત ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા. ગદાલ્યાએ તેઓ આગળ તથા તેઓના માણસો આગળ સમ ખાઈને તેઓને કહ્યું કે કાસ્તીઓના ચાકરોથી બીસો નહીં, દેશમાં વસો ને બાબેલના રાજાને તાબેરો, તેથી તમારું હિત થશે. પણ સાતમા માસમાં એમ થયું કે એલિશમાના દીકરા નથાન્યાનો દીકરો ઇસ્માઇલ, જે રાજવંશી હતો, તે પોતાની સાથે 10 માણસ લઈને આવ્યો ને ગદાલ્યાને એવો માર્યો કે તે મરી ગયો. વળી જે યહૂદીઓ તથા કાસ્દીઓ મિસ્પામાં તેની સાથે હતા તેઓને પણ મારી નાખ્યા. પછી નાના મોટા સર્વ લોક તથા સૈન્યના સરદારો ઉઠીને મિસરમાં ગયા, કેમ કે તેઓ કાસ્દીઓથી વિધા. યહૂદાના રાજા યહોયાકીમના બંદીવાસ થયાના 37મા વર્ષે 12મા માસમાં તે માસને 27મે દિવસે એમ થયું કે બાબેલના રાજા એવી મેલોદાખે પોતે રાજા થયો તે વર્ષે યહૂદાના રાજા યહોયાકીમને બંદીખાનામાંથી કાઢીને તેને ઉચ્ચ પદવી આપી. તેણે તેની સાથે માળુપણે વાત કરી ને પોતાની હજુરમાં બાબેલમાં જે રાજાઓ હતા તેઓના આસનો કરતા તેનું આસન તેણે ઊંચી જગ્યાએ મૂક્યું. તેનો બંદીવાનનો પોશાક તેને બદલાવ્યો ને તેના આયુષ્યના સર્વ દિવસ સુધી તેણે હંમેશા તેની સાથે રોટલી ખાધી. વળી તેની ખર્ચીને વાસ્તે તેના આયુષ્યના સર્વ દિવસો સુધી રાજા તરફથી તેને હંમેશા દરરોજનું બધું મળતું હતું. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.